ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 4. હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સર્વનો માલિક છે, તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી, પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે. તે પ્રમાણે આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા, પણ સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ. તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે પિતા અબ્બા તેવું કહીને પુકારે છે. એ માટે હવેથી તું દાસ નથી પણ દીકરો છે, અને જો તું દીકરો છે તો ઈશ્વરને આશરે વારસ પણ છે. પણ પહેલા જ્યારે તમે ઈશ્વરને જાણતા નહોતા ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા, પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો? તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે કે રખેને તમારે માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય. ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાવ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી, પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી, અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહીં, પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો, તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિશે મને ખાતરી છે કે જો બની શકત તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત, ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું? તેઓ તમને પોતાના કરી લેવા ઈચ્છે છે, પણ તે સારું કરવા માટે નહીં. તેઓ તમને મારાથી વિખૂટા પાડવા ઈચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો. તમે સારા કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે, અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ. હે મારા બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થઈ હોય એવી પીડા થાય છે, પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પદ્ધતિ બદલવાની મને ઈચ્છા થાય છે, કેમ કે તમારે વિશે હું મૂંઝવણ અનુભવું છું. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ, મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહીમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો. જે દાસીનો તે મનુષ્ય દેહ પ્રમાણે જન્મેલો હતો, અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો. તેઓ તો નમૂનારૂપ છે, કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે. એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે, અને તે તો હાગાર દાસી છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલના યરૂશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના સંતાનો સાથે દાસત્વમાં છે. પણ ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે, કેમ કે લખેલું છે કે હે નિસંતાન સ્ત્રી તું આનંદ કર, જેને પ્રસૂતાની પીડા થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના સંતાનો છીએ, પણ તે સમયે જેમ દેહથી જન્મેલાએ આત્માથી જન્મેલાને સતાવ્યો તેવું અત્યારે પણ ચાલે છે. પણ શાસ્ત્રવચન શું કહે છે? દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહીં. તેથી ભાઈઓ, આપણે દાસીના સંતાનો નથી પણ પત્નીના છીએ.